તારીખ 3/9/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 351 અને 352 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 175
ખુલાસો આપે છે જેને દર્શન કરીએ અથવા જેને સમ્યક શ્રદ્ધાન કરીએ. દર્શન ના બે અર્થ છે, શ્રદ્ધાન અને દર્શન ઉપયોગ. દેખવું, દર્શન થી દેખવું એવો પણ અર્થ થાય છે અને શ્રદ્ધાનો એવો પણ અર્થ થાય છે. અહીંયા શ્રદ્ધાન નો વિષય છે. સમ્યક દર્શન લક્ષણ શું કહ્યું કે ભેદ જ્ઞાનની પ્રવીણતાથી આત્મજ્ઞાન મળે, આત્માને જીવો જાણે છે તેવો જ પ્રતીતિમાં આવો, તે સમ્યક દર્શનનું લક્ષણ છે. દર્શન શું, શ્રદ્ધાન શું, પ્રતીતિ શું, ત્રણ એકાર્થ વાત છે. શ્રદ્ધાનો પ્રશ્ન ચાલ્યો હતો, શ્રદ્ધાનો કોઈ ગુણ નથી. પ્રતીતિ કરવી, દર્શન થવું, શ્રદ્ધાન થવું, ત્રણ શબ્દનો અહીંયા પ્રયોગ છે. વિદ્યાસાગર નામ છે આત્મા માન શ્રદ્ધા નામનો ક્યાં કોઈ ગુણ છે? સુરતાલી શક્તિ માં એ વાત ક્યાં આવી છે? ત્યાંથી વાત તર્ક કર્યો છે તો ઠીક કર્યો છે. જ્ઞાનની શક્તિની વાત કરી, સર્વજ્ઞ શક્તિની વાત કરી, દર્શન શક્તિની વાત કરી, સર્વદર્શિત્વની વાત કરી, સુખ શક્તિની વાત કરી, સ્વચ્છત્વ, પ્રકાશત્વ, પ્રભુત્વ આદિ અનેક શક્તિઓની, અકારણ કાર્યત્વ બધી શક્તિઓની વાત કરી. એમાં શ્રદ્ધા નામની શક્તિ નથી લીધી. તર્ક તો ઉઠાવ્યો છે, ક્યાંથી ઉઠાવ્યો છે? શાસ્ત્રમાં એ પરિભાષા છે. સમ્યક દર્શનનું લક્ષણ શું કહ્યું કે ભેદ જ્ઞાનની પ્રવીણતાથી આત્મજ્ઞાન વડે આત્માને જેવો જાણ્યો છે તેવો જ પ્રતીતિમાં આવવો, એ સમ્યક દર્શનનું લક્ષણ છે. નિર્વિકલ્પ ઉપયોગમાં આત્મા ગુણ ભેદે જુદા જુદા ગુણની પર્યાય છે. આત્મજ્ઞાન તે જ્ઞાન ગુણની પર્યાય છે, અને સમ્યક દર્શન છે તે શ્રદ્ધાની દર્શન ગુણની પર્યાય છે. દર્શન ગુણ એટલે દેખવું એમ નહીં, ત્યાં દર્શન એટલે શ્રદ્ધવું, પ્રતીતિ કરવી. પણ બંને સમકાળે છે. સાધ્ય સાધનનો વ્યવહાર કરાય છે, જ્ઞાન વડે શ્રદ્ધા થાય છે એવો સાધ્ય સાધનનો વ્યવહાર કરાય છે. પણ બંને સ્વતંત્ર પરિણમે છે. કોઈ ગુણના પરિણમનો નિશ્ચયથી કોઈ ગુણની સહાય નથી. છતાં મેળવાળું કાર્ય જોઈને સાધ્ય સાધનનો વ્યવહાર કરાય છે. જેને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય તેને તે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન દ્વારા સમ્યક ચારિત્ર થઈ શકે છે. એમ ચારિત્રના ચારિત્ર રૂપી સાધને દર્શન જ્ઞાનનું સાધન કહેવામાં આવે છે, અને દર્શન ને જ્ઞાનનું સાધન કહેવામાં આવે છે. જ્ઞાન છે તે સાધન છે, દર્શન છે તે સાધ છે. સ્વયંભૂ પરિણમન છે, સમકાળે પરિણમન છે. નિમિત્તત્વ જોઈને કહેવામાં આવે છે, કેમ કે અવરોધ પણ અનેક પ્રકારે છે. અવરોધમાં મિથ્યા શ્રદ્ધાન પણ અવરોધ છે, મિથ્યા જ્ઞાન પણ અવરોધ છે, અનંતાનું બંધનનું કષાયરૂપ આવરણ પણ અવરોધ છે. બધા ગુણના જે વિપરીત પરિણામ છે એ અવરોધ રૂપ જ છે, પણ ગુણની વિશિષ્ટતા, પરિણામની વિશિષ્ટતા, એનો પ્રકાર જોઈને, વિશિષ્ટ પ્રકાર જોઈને કારણ કાર્યનો ઉપચાર કરવામાં આવે છે. એવું નિમિત્તપણું છે, કર્તાપણું નથી, પણ નિમિત્તપણું તો નિમિત્તત્વ જરૂર છે, એમાં કોઈ પ્રશ્ન નથી. જેમ કે વિતરાગ દેવ ગુરુ શાસ્ત્રમાં દેશના લબ્ધિનું નિમિત્તત્વ છે, કર્તાપણું નથી, પણ વિતરાગ દેવગુરુ શાસ્ત્ર સિવાયના કોઈ પણ દેવગુરુ શાસ્ત્ર જગતમાં કહેવાતા હોય તો એમાં સમ્યક દર્શનનું નિમિત્તત્વ પણ રહ્યું નથી, એટલો ફેર છે. અજ્ઞાનીના મિથ્યા દ્રષ્ટિના હજાર ગમે કરોડ ગમે ઉદ્દેશ હોય તો પણ જ્ઞાનીનું એક વચન નિમિત્ત પડે દેશના લબ્ધિમાં, એ ત્યાં હજારો કરોડો એના વચનો નિમિત્ત ન પડે. અરે સત્શાસ્ત્રના આધાર લઈને કહે તો પણ એનું વચન નિમિત્ત ન પડે. એનું વચન નિમિત્ત ન પડે. આ એનો નિયમ છે, અનાદિ અનંત આ નિયમ છે, કોઈ કાળમાં ન બને એવું નિમિત્તત્વ એનામાં રહેલું છે. એટલી વાત સ્વીકારવી જોઈએ. આમ છે, પ્રશ્ન નથી. જેને નિમિત્તની ખબર નથી એને ઉપાદાનની ખબર છે એ વાત જ રહેતી નથી વિચારવાની, પ્રશ્ન જ નથી. ત્યાં નિમિત્તમાં ભૂલો છે એ કહેવાની આવશ્યકતા જ નથી, જરૂર જ નથી. ઉપાદાનમાં ભૂલો છે એ પ્રશ્ન નથી, ખલાસ થઈ જાય છે, ત્યાંથી પૂરી થાય છે. આમ છે, કહેવાની જરૂર નથી કે ઉપાદાન માટે ભૂલેલો છે, એ પરીક્ષા કરવાની પણ જરૂર નથી. નિયમબદ્ધપણે, નિશ્ચિતપણે, નિયતપણે, ચોક્કસપણે ભૂલો છે એમાં પ્રશ્ન નથી. સરખા દેખાય છે પણ ફેર છે, તે ફેર છે એમાં કોઈ પ્રશ્ન નથી. જે આત્મરસ સત્પુરુષને ઉપજે છે અને એ નિમિત્તે જે વચન આવે છે એવો આત્મરસ અજ્ઞાનીને ઉપજ્યો જ નહીં હોવાથી પ્રકારાંતર ઉભો થાય છે, એ અંતર ને તો મિટાવી શકાય એવું નથી. સ્થૂળ ભૂલ છે અથવા વિપર્યાસ ઘણો વધેલો છે. સ્થૂળ ભૂલ કહો કે વિપર્યાસ વધેલો છે એમ કહો. એક કૂતરો ચોર ને જોઈને બસે છે. અને બીજો જોયા વગર પછે બીજો પણ એમ જ વિચારે છે કે કોઈ ચોર છે માટે આવી રીતે ફસે છે. ભસવા ભસવામાં ફેર છે, ખૂબ ચોર જોયેલો લાગે છે આ કૂતરા એ માટે આમ ફસે છે. એટલે તે પણ તેવા જ પ્રકારે ફસવા લાગે છે, છતાં બેમાં ફેર છે. અને જે ભાવ આવે અને એક વસ્તુ જોઈ જ નથી, અંધકાર છે જે વિષયમાં, એનો એ ભાવ કેવી રીતે આવે? બહુ મોટો અંતર છે. જેવો કેવળ જ્ઞાન માં આત્મા ભગવાન જોયો છે, એવો જેના મતે શુદ્ધ જ્ઞાન માં પ્રત્યક્ષ છે, એ જે પ્રત્યક્ષ જોઈને અંદર માં આત્મા કહે છે, અને જેને અનાદિથી એ વિષયનું જ્ઞાન જ નથી, જોયો જ નથી આત્મા, એને અનાદિથી જેમ જન્માંત કોઈક હોય છે, એને તમે રંગરૂપ શું પૂછો? જન્માંડ ને રંગરૂપ ને શું પૂછીને ખુશીને શું પૂછવા? એમ અનાદિથી જે અંધ છે, જેને પોતાનું સ્વરૂપ જોયું જ નથી ત્યારે, એ સ્વરૂપના વિષયમાં શું કહે? એ કઈ કહે છે? એ અધર થી જ વિચારે છે, અધર થી કહે છે. અને એકને વિષય પ્રત્યક્ષ છે, આખો આત્મા પ્રત્યક્ષ છે, બેની સરખામણી કેમ થાય? એને માટે તો એ તો છે. તમે પૂછો કે આ હીરો છે, એની ચમક તો પોખરાજની, બેંકોકની, ખોટા હીરાની છે અને સાચા હીરાની છે, ચમકે છે તો બે. એકની ચમક હીરાની, સાચા હીરાની ચમક છે, એક ખોટા હીરાની ચમક છે, કેમ ખબર પડે? એને માટે એનો અભ્યાસ કરવો જરૂરી છે. એ પરખ ની પરખ પરખવાની તૈયારી કરવી અનિવાર્ય છે. એમાં કોઈ શીખડાવે ને શીખે એવો વિષય નથી. ભૂતો ભવિષ્ય થી કોઈ અજ્ઞાની એ જ શબ્દો બોલે, છતાં એમાં એનું નિમિત્ત પણ ઊભું ન થાય. નિમિત્તત્વ નથી એમાં, શબ્દો તેના તે છે પણ ભાવ નથી અંદર. કેમ કે ત્યાં શબ્દો નથી, ત્યાં એકલા શબ્દોની ઉપસ્થિતિ નથી, સાક્ષાત જાગ્રત ચૈતન્યની ત્યાં ઉપસ્થિતિ છે. એકલા શબ્દો નિમિત્ત નથી, એ તો કહેવાય છે શબ્દો નિમિત્ત. કહેનારો નો ભાવ પણ વાંચ્યો છે, એ તો નિમિત્ત પડી હોય એને જ ખબર પડે. લેખનમાં એનું અજ્ઞાની નું નિમિત્ત ન પડે, સત્શાસ્ત્ર નિમિત્ત પડે, સત્પુરુષ નું લખેલું શાસ્ત્ર હોય તો નિમિત્ત પડે એમ છે. આચાર્ય નું લખેલું શાસ્ત્ર હોય, ભાવલિંગી સંત નિમિત્ત પડે, અજ્ઞાનીના શાસ્ત્રો નિમિત્ત ન પડે. પણ અહીંયા જે દેશના લબ્ધિ મળે છે પ્રત્યક્ષ પુરુષથી, એમાં શબ્દો ઉપર ધ્યાન નથી. જોકે ખરેખર પ્રેક્ટિકલ સાઈડ જ એ છે કે તમારે કોઈ પણ વ્યવહાર કરો છો એમાં તમારું શબ્દો ઉપર ધ્યાન નથી, તમારા ભાવ ઉપર ધ્યાન છે. હિતે છું માણસ કરવું કહે તો તમે એને હિતવચન માંડશો કે નહીં લ્યો? અને કોઈ દુશ્મન છે એ મીઠું કહેશે તો પણ એમ કહેશો કે આ મીઠી છરી છે, સંભાળવા જેવી કહેશે કે નહીં? ભાવ પણ વિષય નથી. ભાવ જ જોવાય છે, એની એની પ્રેક્ટિકલ સાઈડ જ એ છે કે ભાવ જ જોવાય છે. એમ જેને એ નિમિત્ત પડે છે, દેશના લબ્ધિ ઉપજે છે પ્રત્યક્ષ જ્ઞાનીના યોગે, ત્યારે એને એનો ભાવ આત્મભાવ વંચાય છે. એમાં શબ્દો સંભળાય છે કે વંચાય છે એ ગૌણ વિષય છે, એની અંદર રહેલો ભાવ વંચાય છે. ભાવકૃત જ્ઞાનનો સંબંધ ભાવ સાથે છે, દ્રવ્ય સાથે નથી. જ્યાં સુધી શ્રુત જ્ઞાનનો સંબંધ દ્રવ્ય સાથે છે ત્યાં સુધી એને દ્રવ્ય શ્રુત કર્યું છે, અને જ્યાં ભાવ સાથે સંબંધ થયો ત્યાં એ ભાવશ્રુતમાં પડતો મારે છે. એમ છે, એટલે એને ભાવશ્રુત કહે છે. ત્યાં નિમિત્ત ન પડે, કેમ કે ત્યાં ફરી ગયું તેના તે વચનો છે, જ્ઞાનીના છે. એમ ઉદ્ધરણ જે બીજી વાત છે, ઉદ્ધરણ કરવું બીજી વાત છે. આમ કહે છે આચાર્ય, આમ કહે છે ફલાણા જ્ઞાની, આમ કહે છે, એમ નિમિત્ત પડે. હા, પણ એમાં તો ગુરુદેવની વાત છે ને, એ શાસ્ત્ર થઈ ગયું. એમ લીધું ને, શું ઉપર લખ્યું છે, શ્રીજી ગુરુદેવ શ્રી કાનજી સ્વામી ના પ્રવચનો, એમ લખેલું છે. લખેલું છે કે નહીં? આજે અનુભવ પ્રકાશ દીપચંદજી સાગર કૃત, એમનાથી કોઈ પોતાના નામે ચડાવે ત્યારે ગડબડ કરે, એ ગડબડ કર્યા વિના એ નિમિત્ત નથી પડતો. એમ ફેર પડે, કેમ કે એમાં સાંગોપાંગ આવે છે. વિષય જ્ઞાનીના કથનમાં એ વિષય આગળ પાછળ સંધિ લઈને આવે છે, અને આ એમને ગડબડ સહિત બધું આવે છે. આત્મભાવ એની અંદર પ્રદર્શિત થાય છે, જ્ઞાનીના વચનોમાં આત્મ સ્વભાવ પ્રસિદ્ધ થાય છે, પ્રગટ પ્રસિદ્ધ થાય છે. એ જેને વંચાય છે તેને તે નિમિત્ત પડે છે. એમ છે, પેલામાં પ્રગટ જ થતો નથી આત્મ સ્વભાવ. સમ્યક દર્શનનું લક્ષણ શું અહીં ચાલુ વિષયમાં છે, કે ભેદ જ્ઞાનની પ્રવીણતાથી આત્મજ્ઞાન જેણે ઉત્પન્ન કર્યું છે, રાગથી ભિન્ન પડીને સ્વરૂપ જ્ઞાન આત્મજ્ઞાન જેને પ્રાપ્ત છે, પ્રગટ થયું છે, અને તે આત્માના જ્ઞાનમાં જેવો આત્મા જાણ્યો છે એવો જ પ્રતીતિમાં આવે છે, આવો જ હું છું, જેવો જાણ્યો તેવો છું એમ પ્રતીતિમાં આવે છે, તે સમ્યક દર્શનનું લક્ષણ છે. એને સમ્યક દર્શનનું લક્ષણ, પ્રતીતિ ભાવ એ સમ્યક દર્શનનું લક્ષણ કહેવામાં આવ્યું છે. સમ્યક તો એટલું સૂક્ષ્મ છે કે પ્રતીતિ દ્વારા તેને કહેવામાં આવે છે. પ્રતીત થાય છે કે આવો જ છું, નિશંક પ્રતીતિ થઈ, જેવો અનુભવ ગોચર થયો તેવી જ નિશંક પ્રતીતિ થઈ, કે જેવો જ્ઞાનમાં આવ્યો અનુભવમાં આવ્યો એવો જ છું એમ પ્રતીતિ વર્તે છે, તેને સમ્યક શ્રદ્ધાન કહેવામાં આવે છે. શ્રદ્ધાન ઉદય આવ્યું, શ્રદ્ધાન ઉદય થાય છે, એવો શબ્દ વાપરે છે. એવી જ પ્રતીતિ જેનું લક્ષણ છે તેનું શ્રદ્ધાન ઉદય થાય છે, એમ મૂળ શબ્દ ભાષા રીતે છે. સર્વ પ્રકારે ભેદ જ્ઞાન માં પ્રવીણપણાથી આ અનુભૂતિ છે તે જ હું છું એવા આત્મજ્ઞાનથી, એવા આત્મજ્ઞાન દ્વારા આ અનુભૂતિ છે તે જ હું છું એવું જે આત્મજ્ઞાન, તેના દ્વારા આ આત્મા જેવો જાણ્યો છે તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે, બસ એક શાસ્ત્ર વચન છે. જેટલા શબ્દ આમાં છે અદભુત શાસ્ત્ર વચન છે કે આત્માને જેવો જાણ્યો છે તેવો જ પ્રતીતિમાં આવ્યો એવું જેનું લક્ષણ છે એવું શ્રદ્ધાન ઉદય થાય છે. જ્ઞાન વડે એવું શ્રદ્ધાન ઉદય થાય છે અને ત્યારે એવું શ્રદ્ધાન ઉદય થાય છે ત્યારે સમસ્ત અન્ય ભાવોથી ભેદ થવાથી, એટલે જુદાપણું થવાથી, સ્વરૂપમાં નિશંક ઠરવાનું સામર્થ્ય થવાને લીધે એમ લીધું, પછી સ્થિર થવાની જે શક્તિ આવી તેને કારણે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે, તેને ચારિત્ર કહેવામાં આવે છે. તે સ્વરૂપ આચરણ ચારિત્ર છે. અવિરત નામના ચોથા ગુણ સ્થાને એ સ્વરૂપ આચરણ ચારિત્ર એવું નામ પામે છે, એને સ્વરૂપ આચરણ ચારિત્ર કહે છે. બરોબર.
જેવો જાણ્યો છે તેવો પ્રત્યે તેવો જ, તેવો પેલા જ્ઞાન માં લક્ષ્ય માં આવ્યો તો એ કે સમ્યક દર્શન સાથે સમ્યક જ્ઞાન
જે ઉત્પન્ન થાય છે ત્યારે સમ્યક દર્શન ની સાથે ઉત્પન્ન થાય છે એમ વાત લેવી, અહીંયા એમ વાત લેવી છે. જેવો જ્ઞાન માં એટલે અનુભવ માં નિર્વિકલ્પ અનુભવ માં આવ્યો ત્યારે એની પ્રતીતિ થઈ એમ આત્મજ્ઞાન લેવું થાય. ઓલું ભાષ્યમાન થયેલું એવું જ્ઞાન નથી લેવું, પણ આત્મજ્ઞાન લેવું છે એટલે અનુભવ જ્ઞાન લેવું છે. એ જ્ઞાનમાં જેવો જણાયો તેવો જ એમ પ્રતીતિ અંદરમાં ઉત્પન્ન થાય છે ત્યારે એને સમ્યક દર્શન થયું એમ કહેવામાં આવે છે. સમય ભેદ નથી, એક જ સમયે બધા ગુણ પરિણમે છે એમાં જ્ઞાનની સાથે દર્શન પરિણમે છે, એની સાથે ચારિત્ર પરિણમે છે, એ જ કાળે આનંદ ઉપજે છે.
બરોબર.
બધા એક જ કાળે પરિણમે છે, છતાં નિમિત્તત્વ જોઈને કારણ કાર્યનો ઉપચાર કરવામાં આવે છે, પણ નિમિત્તત્વ જોઈને એમાં ચારિત્રનું નિમિત્ત અહીંયા જ્ઞાન ઉપર ન લાગે અને શ્રદ્ધા ઉપર ન લાગે, શ્રદ્ધા જ્ઞાનનું નિમિત્ત ચારિત્ર ઉપર લાગે.
બરોબર.
એમ જ્ઞાનનું નિમિત્ત દર્શન ઉપર લાગે, દર્શનનું નિમિત્ત જ્ઞાન ઉપર ન લાગે, ન લાગે
એમ
એવું એનામાં નિમિત્તત્વ છે, એવી વિશિષ્ટતા છે. તે ગુણના પરિણામમાં તેટલી વિશિષ્ટતા છે એમ. અહીંયા આ જે મુદ્દો ચાલે છે ત્યાં ન લાગે, ક્યાંક લાગે છે. પછી જે સમ્ય જ્ઞાન પ્રવર્તે છે એ શ્રદ્ધાનપૂર્વક પ્રવર્તનું તે જ્ઞાન ભલે વિષમ વ્યાપ્તિ વાળું છે, પર વિષયમાં જાય છે, શુભ વિષયમાં અને અશુભ વિષયમાં, પણ સમ્યક શ્રદ્ધાનપૂર્વક ઉપજેલું જે જ્ઞાન છે એ જ્ઞાનમાં શ્રદ્ધાનું નિમિત્ત છે, ત્યારે એ જ્ઞાનની અંદર બીજી ગડબડ થતી ભલે શુભાશુભ ઉપયોગ થાય. અહીંયા નથી એ મુદ્દો લેવો, અહીંયા તો શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં નિમિત્ત પડે છે, પણ ચારિત્ર જ્ઞાનમાં ક્યારે નિમિત્ત પડે છે કે જ્યારે સ્વરૂપ સ્થિરતા વધતા અંદરમાં જ્ઞાન વિકાસ પામવા લાગે. જેમ કે બારમા ગુણ સ્થાનની સ્વરૂપ સ્થિરતા પૂર્ણ યથાખ્યા ચારિત્ર એવી છે કે કેવો જ્ઞાનમાં નિમિત્ત પડે છે ત્યાં કહી શકાય એમ, જ્યાં જેનું નિમિત્તપણું લાગુ પડતું હોય ત્યાં લેવું
જોઈએ. બરાબર.
એટલું ગોખે રાખે તો એ ન થાય, તો ક્યાંક પછી ગડબડથી આવી ના આવી ત્યાં લાગુ પડે. પછી કેમ કેવળ જ્ઞાન થયું કે એટલી સ્વરૂપ સ્થિરતા થઈ, એટલી સ્વરૂપ સ્થિરતા થઈ કે પછી હવે સ્થિરતા છૂટે, યથાખ્યાત ચારિત્ર થઈ ગઈ, સ્થિરતા છૂટવાનો પ્રશ્ન નથી, પૂર્ણ સ્થિરતા ત્યાં થઈ ગઈ છે. પછી કેવળ જ્ઞાનને રોકી શકાય નહીં, કેવળ જ્ઞાન થાય થાય ને. એ રીતે જ્ઞાનમાં પૂર્ણ આનંદ, ભેદ અખંડ આત્માનું જ્ઞાન થતાં, પ્રત્યક્ષ થતા, જ્ઞાનમાં પૂર્ણ આનંદ, ભેદ અખંડ આત્મા પ્રત્યક્ષ થતા જેવો આત્મા જાણ્યો એવી જ પ્રતીતિ થતા સમ્યક શ્રદ્ધા ઉદ્યોત થાય છે. બહુ ચર્ચા ચાલી છે આવી જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન કે શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન, ધારણા કરે તો પછી એમાં ક્યાંય ને ક્યાંય કલ્પના ભરી જાય, ત્યારે એવી તકલીફ ઉભી થાય, ત્યારે એ ચર્ચા ચાલી ગઈ. 43 નંબર માં બોલ છે, 143 પ્રશ્ન છે, ભૂલ થાય એવો જ પ્રશ્ન છે. ત્રિકાલી મેં પસરને મેં જ્ઞાન કારણ હૈ કે દ્રષ્ટિ કારણ હૈ, પ્રશ્ન શું છે? પસરનું તે છે, સ્થિર થવું તે છે. પસરનું એટલે સ્થિર થવું. હવે એમાં ભેળવી શું દીધું? ઉત્તર આપશે દ્રષ્ટિ કારણ છે. એટલે ભેળવી શું દીધું કે ભાઈ દ્રષ્ટિને લઈને જ્ઞાન થયું છે, આટલી કલ્પના થઈ. નહીતર પ્રશ્ન તો એ ઉપજ્યો છે કે ત્રિકાળીમાં પ્રસરવામાં વ્યાપી વ્યાપક ભાવે ઉપયોગ થઈ જાય, ઉપયોગ પ્રસરી ગયો એટલે સ્થિર થઈ ગયો, એમાં જ્ઞાન કારણ છે કે દ્રષ્ટિ કારણ છે? આ પ્રશ્ન ઉત્તર છે કે મુખ્ય તૌર સે તો દ્રષ્ટિ હિ કારણ હૈ, ફિર જ્ઞાન કો ભી કહેવે, જ્ઞાનને પણ ક્યાં કહેવાય છે, પણ મુખ્યપણે દ્રષ્ટિ કારણ. શ્રદ્ધાનું બળ છે, શ્રદ્ધાનું જોર છે, સ્થિર થઈ ગયો, પણ જ્ઞાનને પણ કોઈ જગ્યાએ કારણ કહેવામાં આવે છે. કેમ કે દીધું ને 17મી ગાથામાં કે એવું શ્રદ્ધાનો ઉદય થાય છે, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનો ઉદય થાય છે, અને એવું શ્રદ્ધાનું જ્ઞાન થતાં નિસંગ ઠરવાને સમર્થ હોવાથી આચરણ પણ ઉદય થાય છે. તો ત્યાં શ્રદ્ધાનું જ્ઞાન બે કારણ છે અને ચારિત્ર તે કારણ છે. તો અહીંયા એ બે વાત લીધી, એમાં દર્શનની મુખ્યતા કરી, બળની અપેક્ષાએ શ્રદ્ધાનની મુખ્યતા કરી. દોનો સાથ મેં હિ હૈ, દર્શન અને જ્ઞાન ત્યાં બંને સાથમાં છે. દ્રષ્ટિ પ્રસર જાતી હૈ તો જ્ઞાન ભી હો જાતા હૈ. પ્રશ્ન છે કે દ્રષ્ટિ તો જાણતી નહીં, જ્ઞાન હિ જાણતા હૈ, એમાં એમાં છે. 143 માં જે પેટા પ્રશ્ન છે પાછા ઉપર, કે ઈ અપેક્ષા છે જ્ઞાન કો બે કારણ કહેવે, શ્રી આંગળી છે, જ્ઞાન તો દેખતું છે, દ્રષ્ટિ એટલે શ્રદ્ધાન. જ્ઞાનને કારણ કયો? એ અપેક્ષાથી જ્ઞાન ને પણ કારણ કહીએ, લેકિન યથાર્થ મેં તો, હવે ઉઘાડ જ્ઞાન ની વાત લે છે કે એસે ગ્યારંગ વાલે કો જ્ઞાન તો હો જાતા હૈ, દ્રષ્ટિ નહીં હોતી હૈ. ગ્યારંગ વાળાને તો જ્ઞાન છે, આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો નથી જાણતો. સર્વક્ષેત્ર કાળ ભાવ ગુણ ગુણી ભેદ ઉત્પાદ મેં ધ્રોહ, ગ્યારંગ માં શું બાકી રહ્યું? તો યથાર્થ મેં તો દ્રષ્ટિ કો હી કારણ કહેવે, એમ શ્રદ્ધાને મોક્ષ માર્ગમાં ત્યારે 2-4 પ્રશ્નો વિવાદાસ્પદ થઈ ગયા, એવું બધા વિવાદાસ્પદ પ્રશ્ન થઈ ગયો. ગુરુદેવ બહુ ખુલ્લી ખુલ્લીની વાત કરો, પછી આ 17મી ગાથાનો આધાર આપ્યો છે. બહુ અહીંયા એમ કે છે જેવો જાણ્યો છે તેવો જ પ્રતીતિમાં આવતા શ્રદ્ધાન થાય છે. પેલા શ્રદ્ધાનો ઉદય થયો એમ કહેતા કહેવાતો નથી. જેવો પ્રતિમાં આવ્યો છે એવું જ્ઞાન થાય છે એમ ન કહી શકાય. કેમ કે જાણ્યા વિનાનું શ્રદ્ધાન સસલાના સિંગડા જેવું છે. એ તરકાઈ પછે આચાર્ય મહારાજે પોતે તરકાઈ પછે વિગાથાની ટીકામાં કે જાણ્યા વિનાનું શ્રદ્ધાન કેવું છે કે સસલાના સિંગડા જેવું છે. એટલે સસલા ને સિંગડા કોઈએ જાણ્યા નથી કેમ કે છે નહીં તો જાણવાનો પ્રશ્ન નથી. શબ્દ છે, શબ્દનું વાચ્ય છે એટલે સસલું છે સિંગડું છે, પણ સસલા ને સિંગડું નથી એમ છે. તો એને એને સસલા ને સિંગડું છે એવી પ્રતીતિ કોઈને થઈ શકે જાણે તો એની પ્રતીતિ થાય એમ છે. નૈના વિના પ્રતીતિ સંભવિત નથી. પેલા છતાં અમારે તો ખૂબ થાય, પછી આગળ આગળ હાલે મોટી થાય જાડી થાય પછી ગુરુદેવ સુધી પહોંચે બહુ ચર્ચા. કાટકોપર વાળા ભાઈઓ છે અધ્યાય દ્રવદર્શી પ્રકાશ નો ઘણો કરતા એમાંથી આ નીકળ્યું છે. એમને તો કહ્યું તું કઈ તમે આગ્રહ રાખો છો, તમે તો સુગામી વિના પરોક્ષ વચનો વાંચ્યા છે અને અમારો તો પ્રત્યક્ષ પરિચય હતો અને ઘણી ચર્ચા થઈ હતી. પછી પંચાધ્યાયની ગાથા દેખાડી કે આ ગાથા ઉપર ચર્ચા થઈ હતી. જ્ઞાન પ્રસિદ્ધમ એકમ કારણમ, સ્વાનુભૂતિ એક હેતુસ્થ પ્રસિદ્ધમ જ્ઞાનમ એકમ કારણમ. સ્વાનુભૂતિનો હેતુ આથી જ્ઞાન જ એક પ્રસિદ્ધ કારણ છે. જ્ઞાનથી સાધની સિદ્ધિ છે કારણ લીધું કે નહીં કે ગાથા દેખાડી દેશો બની એમ જ છે. એ વાત તો એમ જ છે, એમાં બીજો શું ફેર પડે. શૈલીમાં એ વાત ભલે ન આવતી હોય કથન શૈલીમાં, પણ એથી કાંઈ અનુભવ બીજી રીતે છે એવું તો કોઈ બી કોઈને બને નહીં. જ્ઞાનની મુખ્યતા કરતા નથી કે નથી કરતા, પણ અહીંયા કહ્યું એનું શું તો કે એ એમ જ છે. અને એમ કહ્યું ગાથા વાંચી અને એક સેકન્ડ રોકાઈને એમ કહ્યું કે અનાદિ અનંત જ્ઞાનીઓની આ જ પરિસ્થિતિ છે એમ કહ્યું. એટલો શબ્દ વધારીને કહ્યું અનાદિ અનંત ત્રણેય કાળના જ્ઞાનીઓ આમ જ જ્ઞાન પામે છે. જ્ઞાન જ એક હેતુ છે, ત્યાં એ વિષય લીધો છે. પંચાધ્યાયમાં જ્ઞાનને હેતુ લીધો છે સ્વાનુભૂતિ. તસ્માદ જ્ઞાનમ પરમ પદમ, જ્ઞાનની મુખ્ય કરે છે કેમ કે ત્યાં એટલો શબ્દ લીધો છે કે સ્વાનુભૂતિનો હેતુ હોવાથી કારણ હોવાથી જ્ઞાન જ એક પરમપદ છે. તસ્માદ જ્ઞાનમ પરમપદમ એટલો શબ્દ વાય કરે યાદ છે. પાછો શબ્દ છે તૂતક ઉત્તરાર્ધ રાખ્યું છે કાગળ રાખ્યું. 401 નંબરની ગાથા છે. 401 પ્રસિદ્ધમ જ્ઞાનમ એકમ સાધનાદિ વિધવચિત. આગળ વિશેષ વાત છે વિધવચિત એવો શબ્દ નાખ્યો છે. વિધિનો વિષય ચાલે છે ત્યાં એમ નાખ્યું છે. ચોખ્ખો કઈ વિધિ એ થાય છે સાધનની વિધિનો જો વિચાર કરવામાં આવે આત્માના અનુભવના સાધનની વિધિની મીમાંસા કરવામાં આવે એમ ઊંડી વિચારણા કરવામાં આવે તો પ્રસિદ્ધમ જ્ઞાનમ એકમ સાધનમ સ્વાનુભૂતિ એક હેતુશ્ચ. એક સ્વાનુભૂતિનો હેતુ હોવાથી તસ્માત તત્પરમમ પરમ, તેથી તેને પરમપદ કહેવામાં આવે છે. આટલો મહિમા કર્યો. તેથી જ્ઞાન જ પરમપદ છે. અન્ય ગુણો અનિર્વચનીય હોવાથી જ્ઞાન નામનો ગુણ જ આત્માની સિદ્ધિ આદિમાં અથવા સાનુભૂતિમાં હેતુરૂપ થાય છે, તેથી જ્ઞાન જ પરમપદ છે. આ અર્થ કર્યો છે. કુદરતી નથી, આપની શૈલીમાં આ વાત આવતી નથી, તો શું કામ પક્ષપાત કેમ કરો? આનંદ વિશેષ મસ્તી જાણવાનો વિચાર છે, દ્રષ્ટિની પ્રધાનતાથી કથન આવે અને આનંદની પ્રધાનતાથી કથન આવે, જ્ઞાનની પ્રધાનતાથી વાત જ બહુ ઓછી. કોઈ તર્ક કરતા ગુરુદેવ તો જ્ઞાયક 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 કરે છે, તમે તો કઈ જ્ઞાયક જેવું કઈ બોલતા નથી. દરેકની પોતપોતાની શૈલી હોય છે, પછી આ ગાથા બતાવે છે. કારણ માં તો જ્ઞાન પડે છે, પંચાધ્યાયમાં કહ્યું છે, શ્લોક વાંચો અર્થ વાંચો, એક સેકન્ડમાં એમ કહ્યું અનાદિ અનંત. કોઈ પણ જ્ઞાની આમત થાય છે, બીજી રીતે કોઈ જ્ઞાની થતું નથી. જ્ઞાનથી જ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે છે. એમને સાંભળ્યું છે જ ને, ગુરુદેવ પાસે પહેલું જે સાંભળ્યું છે આ સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? રાગ ને જ્ઞાન જુદા છે એમ સાંભળ્યું છે. જ્ઞાન અને રાગ જુદા છે. વેદજ્ઞાન નો વિષય મેળવ્યો છે, વિધિ છે એ મળી શકે છે. એ કયું પણ માણસ બહુ સ્વીકારે નહીં કે આ રૂબરૂ વાત થઈ છે, નહીં પણ આયા ચોખ્ખું 143 માં તમે જ છાપ્યું છે ને એમ કે, પણ અમે છાપ્યું છે એનો અર્થ અમે સમજી ન કહીએ છીએ. એવું શ્રદ્ધાનુદય થાય છે અહીંયા યુગમાં, એ જ્ઞાનપૂર્વક નિર્વિકલ્પ અનુભવમાં પ્રતીતિ ઉત્પન્ન થઈ આવે છે, એને ત્યાં સમ્યક દર્શન કહેવામાં આવે છે અથવા સમ્યક શ્રદ્ધાન કહેવામાં આવે છે. 351 અનાદિ અનંત સર્વ જ્ઞાન સર્વ સાધક ને આ જ પ્રકાર છે. કોઈને વિધિ બીજી ને કોઈને વિધિ બીજી, એક હોય ત્રણ કાળ માં પરમાર્ગ માર્ગ વિધિ ને કોઈ ફેર પડતો નથી. ચારે ગતિ ના જીવ, સાતમી નારકી નો નારકી લ્યો, દેવલોક નો દેવ લ્યો, છમી પંચેન્દ્રિય તિરેન્દ્ર લ્યો કે મનુષ્ય, બીજો ફેર પડતો સોક્ષમ નું જાણપણું સાધક થવું જોઈએ, બાધક ન થવું જોઈએ. મનુષ્ય પર્યાયમાં અનેક શાસ્ત્ર જાણવા ના મળે છે, પણ એ તો એને આત્મજ્ઞાનમાં સાધક થવું જોઈએ. એના બદલે એને તર્ક વિતર્ક થઈને વિક્ષેપ પડે એની સમજણમાં, આત્માને સાધવામાં ક્ષોભ ઉપજે ને વિક્ષેપ પડે. એ વિક્ષેપ પડે છે એનું કારણ ભાવનાનો ખામ છે. શ્રીમદજીની ભાષામાં કહે તો સત્પુરુષ પ્રત્યેની ભક્તિની ખામ છે.
બરાબર,
મળ અને વિક્ષેપ નામની બે વાત લીધી છે. એમાં મળ છે એ મલિનપણું છે પરિણામનું, અને વિક્ષેપ છે એ ક્ષોભના પરિણામ છે. કેમ એવો વિક્ષેપ ઊભો થાય છે મુમુક્ષુના જીવનમાં, એને જાણવા તો મળે છે. આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે. સત્શાસ્ત્રોથી જાણે છે, સત્પુરુષથી જાણે છે, પ્રત્યક્ષ સત્પુરુષથી જાણે છે, છતાં એને કેમ ત્યાં સુધી પહોંચાતું નથી કે એને વિક્ષેપ છે, એ કાર્ય કરવામાં કાંઈક વિક્ષેપ પડે છે.
બરોબર,
એ વિક્ષેપ મટવાનું કારણ સત્પુરુષ છે. એવો વિષય લીધો છે.
બરોબર, વિક્ષેપ મટવાનું કારણ
સત્પુરુષની ભક્તિ છે, એવો વિષય લીધો છે. એમ જુદી જુદી જગ્યાએ બહુ સૂક્ષ્મ વાતો કરી છે, ધ્યાન ખેંચવું ખેંચાય એવી વાતો છે, અને ધ્યાન ખેંચવું જોઈએ એવી વાતો છે.
બરાબર, પાછળ આવે
ભાષામાં વાત કરે છે કલ્યાણ વિશે પ્રતિબંધરૂપ જે કારણો છે તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. શૈલી કેવી છે? આત્મકલ્યાણ વિશે પ્રતિબંધરૂપ જે કારણો છે તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. તે કારણોને વારંવાર વિચારી મટાડવા ઘટે છે. કેવી શૈલી છે? વિચારવા ઘટે છે એનો હેતુ છે કે તેને વારંવાર વિચારીને મટાડવા ઘટે છે. અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. મળ, વિક્ષેપ ને અજ્ઞાન. વિક્ષેપ ના સામે લેશે વાત. નાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે, અજ્ઞાન ટાળવાને અર્થે, અને જ્ઞાની પુરુષોના વચનનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ મટાડવા ઘટે છે. શું કહેવું છે કે જ્ઞાની પુરુષોના તને વચનો મળે પણ તેનો તેને યથાયોગ્ય વિચાર કેમ નથી થતો કે મળ ને વિક્ષેપ નડે છે? જ્ઞાન ટાળવા માટે જ્ઞાન થવું જોઈએ. જ્ઞાન થવા માટે જ્ઞાનીના વચનો મળે છતાં તેનો યથાયોગ્ય વિચાર નહીં થવાનું કારણ શું? કે મળ અને વિક્ષેપ નડે છે. વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ મટાડવા ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પારંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાના સાધન છે. મળ એટલે પરભાવ નો, સંયોગ આદિ નો તીવ્ર રસ, તે મળ છે. તીવ્ર રસ એ બાજુનો તે મળ છે. એટલે એમ આપી લીધું, સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પારંભ, અલ્પ પરિગ્રહ એ તીવ્ર રસનું જવાનું, એ આદિ મળમટવાના સાધન છે. અને જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. આ એક ટુકડો નાખ્યો છે. જ્ઞાની પુરુષની ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે એમ ન કહ્યું, પણ જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. આમ બે પ્રકારે મળ અને વિક્ષેપ મટે તો જ્ઞાની પુરુષોના વચનોનો યથાયોગ્ય વિચાર થઈને એનું પરિણમન થાય એમ જેવું છે. દાખલો ગણાવે એવી રીતે આ વાત સાબિત કરી છે કે જીવના પરિણામમાં ત્રણ પ્રકારના જે દોષ છે એમાં આ રીતે મળ વિક્ષેપ મટાડીને એને જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રગટ છે, પ્રાપ્ત છે, પ્રગટ છે તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવાને યોગ્ય નથી. અરૂપી એવો આત્મા ઇન્દ્રિય જ્ઞાન થી જણાય નહી એવો આત્મા જાણ્યો નથી, એ કહે છે ક્યાંથી, કહે કેવી રીતે, વાત જ બધું બેસે નથી, સમર્થ નથી. અને તે પુરુષ થી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. ત્રણ કાળ પરલોકમાં તે પુરુષ થી આત્મા જાણ્યા વિના, આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે, છોડી દેવી જોઈએ. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લોક ધર્મ સંબંધી અને કર્મ સંબંધી પરિણામે જેટલા ઉદયમાન હોય જગતના કાર્ય, ઉદાસીનપણે તે પરિણામેથી છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો, તે રાતનું છૂટવાનું કરવાનું નિર્ણય છૂટવાનું. જે વ્યવહાર કાર્યમાં જીવને પોતાની મહત્તાદીની ઈચ્છા હોય તે વ્યવહાર કરવો યથા યોગ્ય નથી. જરાક મોટાઈ મળે એવી કાય વ્યવહારની વાત આવે તો ખસી જાવ, મોટાઈ જોઈતી નથી. ઘણી વાતો કરી છે, 15 મિનિટ છે કેમ આજે થવાનું. વિક્ષેપ એટલે દખલ, સાદી ભાષામાં નથી કે ભાઈ આ એક કામ કરવું છે એમાં તમે વિક્ષેપ શું નાખો છો, વિક્ષેપ શું પહોંચાડો છો, દખલ કરવી, ડિસ્ટર્બ કરી નાખો. આત્માનું આત્મા સંબંધીનું જાણવું મળે છે, આત્મજ્ઞાની પુરુષો પાસેથી જાણવું મળે છે, છતાં એનો યથાયોગ્ય વિચાર થઈને એમાં આગળ વધીને કેમ તે આત્મજ્ઞાન સુધી પહોંચાતું નથી, એક વિક્ષેપ છે ઉસમાં. એ વિક્ષેપ ટાળવાનું આ સાધન છે એમ છે. બહુ રહસ્યમય વિષય છે, અંદરના રહસ્યનો આ વિષય છે. જીવના પરિણામમાં સર્વાંગ તૈયારી થાય ત્યારે એ સમ્યક સુધી પહોંચે છે, એમને સમ્યક સુધી કોઈ પહોંચતો નથી. વિક્ષેપ છે એ થોડો ભાવનાનો વિક્ષેપ છે, ભાવનાની જે ક્ષતિ છે એનો વિક્ષેપ છે. આમાં શું છે, સમ્યક દર્શન જો લઈએ તો આત્માનું અત્યંત અત્યંત આત્મભાવનું ભાવ વિભોરપણું છે જેમાં, એવું પરિણમન છે, નિર્વિકલ્પ પરિણમન છે ને. સર્વ જગ્યાએથી મનનો સૂક્ષ્મ વિકલ્પ પણ જ્યાં મટે છે ત્યારે નિર્વિકલ્પ સ્વરૂપનો ભાવ વિભોરપણું કેટલી હદે આવતું હશે, એની તારતમ્યતા કેટલી વધતી હશે, કેટલો એ ભાવાન્વિત થતો હશે એમાં, એ ઊંડે ઉતરીને નક્કી કરવા જેવો વિષય છે. તો એમાં જે ભાવના ની વિશિષ્ટતા છે, આત્મભાવ સંબંધીની ભાવનાની જે વિશિષ્ટતા છે, એની જે ક્ષતિ છે એ વિક્ષેપ છે, એ ખામી છે એ વિક્ષેપ છે. આમ છે, એટલા માટે આ બહુ સરળ રસ્તો બતાવ્યો છે કે મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ છે, મૂર્તિમંત આત્મદર્શન સ્વરૂપ છે. જે ચીજ તારે જોઈએ છે એની મૂર્તિ છે તારી સામે, એના પ્રત્યેની અત્યંત અત્યંત ભક્તિ તારા વિક્ષેપને ટાળશે, બીજો કોઈ પ્રયત્ન કરવાની તારે જરૂર નથી. એમ બહુ સહેલો ઉપાય દેખાડે છે.
મળના પ્રકારો પણ જેને જ્ઞાની પ્રત્યે અત્યંત ભક્તિ પરિણમે છે એને મળના પ્રકારો પણ નીકળી જાય,
મળે એનું મન પડે છે,
એ રીતે
એનું મળ પણ મન પડે છે. પણ આ બે સાધન લીધા, બે ભેદ પાડીને બે વાત કરી, કેમ કે મળ થવાના કારણો ઘણા છે. જે તીવ્ર રસ છે એ રસ ખૂબ મલિન વસ્તુ છે, જે પરરસ છે, તીવ્ર પરરસ છે, એમાં રસની જે વૃદ્ધિગતપણો છે, રસની તીવ્રતા છે, એ જ મલિનપણો છે. એટલે એટલા બધા બોલ સાથે લીધા છે. ત્રણસો 352 પરમાત્મા ફરમાવે છે, હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું, એમ નથી આવતું ક્યાંય ગુરુદેવની શૈલી જગતમાં. હું કોણ છું એમ વાત જ નથી આવતી. આચાર્ય આમ કહે છે, ભગવાન આમ કહે છે, પરમાત્મા આમ ફરમાવે છે, શૈલી જેવી આવેલી. પરમાત્મા ફરમાવે છે કે પ્રભુ તારા જ્ઞાનની પર્યાયમાં સદાય સ્વયં આત્મા પોતે જ અનુભવમાં આવે છે. સમયસારની છઠ્ઠી કાથાના પ્રવચનમાં એક વાત આવી હતી કે ભાઈ, અનાદિથી તને તારું જ્ઞાન જ જણાઈ રહ્યું છે, તારું જ્ઞાન જ તને અનુભવમાં આવ્યું છે, પરને તે જાણ્યું જ નથી. એ એવી વાત કરે છે કે પર પ્રકાશકપણાનો નિષેધ નથી, પણ પર સન્મુખ થઈને પર આશ્રય કરે છે એનો નિષેધ છે. પર પ્રકાશક તો સ્વભાવ છે, સ્વપ્રકાશક તો સ્વભાવ છે, પર પ્રકાશક તો એક સાથે સ્વભાવ છે, પણ સ્વપ્ને જાણવાનું અનુભવવાનું ભૂલો હોવાથી મોતને બાજે તો તાવ આવે. આ એક પદ્ધતિ છે, મોતને બાજે તો તાવ આવે, એ શૈલી છે અહીંયા. કે એક વાર તું ભૂલી જા કે હું પરને જાણું છું, મેં પરને જાણ્યું છે, એક વાર તું એ ભૂલી જા, એમ કહેવા માટે વાત છે. તો અહીંયા એવી એક આ ગાથામાં પણ એક એ ન્યાય એક શૈલી આવે છે કે પરમાત્મા ફરમાવે છે કે પ્રભુ તારા જ્ઞાનની પર્યાયમાં સદાય સ્વયં આત્મા પોતે જ અનુભવમાં આવે છે. અબાલ ગોપાલને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. થોડી જ્ઞાનની પર્યાય ન દીધી, આત્મા અનુભવમાં આવે છે. એ આત્મા બધી કયો હશે અમને તો ખબર જ નથી એમ કે. અને આત્મા અનુભવમાં તર્ક બહુ કરે, શાસ્ત્રો વાંચ્યા હોય ને પછી બહુ તર્ક કરે કે આત્મા અનુભવમાં આવે તો અમે તો એમ સમજ્યા છીએ અત્યારથી, જેને આત્મા અનુભવમાં આવે એને આનંદનો અનુભવ થાય. અમને તો આનંદનો અનુભવ થયો નથી, માટે આત્મા અનુભવમાં આવ્યો નથી. પણ તે હું તારે હવે આચાર્યનું વચન ખોટું પાડવું છે ને, કે હું કરવું છે, કામ શું તારે, એ તો હું છે. મારે ત્યાં એ કઈક બીજું કહેવા માંગે છે એમ આચાર્યદેવ નથી કહેતા કે તને નિર્વિકલ્પ શુદ્ધોપયોગ પ્રગટ થઈ ગયો છે ને તને ખબર નથી, એમ કઈ નથી કહેતા. એ તો એમ કહે છે કે તારું જે જ્ઞાન છે એ જ્ઞાનની અંદર અનુભવ રહેલો છે, અને જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ રહ્યો છે એના ઉપર તારું ધ્યાન નથી, તારું લક્ષ નથી. તારું લક્ષ રાગ ઉપર છે અને જ્ઞેયકાળ ઉપર તારું લક્ષ છે બસ. એટલે તને અંદરમાં જ્ઞાન અનુભવાય છે એવું કાંઈ તને ખબર પડતી નથી, એમ તારું ધ્યાન ખેંચે છે, લક્ષ ફેરવાની વાત છે.
બરોબર.
પરમાત્મા ફરમાવે છે કે પ્રભુ, પ્રભુ કહે છે અજ્ઞાનીને પણ,
પ્રભુ
પ્રભુ કહે છે કે તારા જ્ઞાનની પર્યાયમાં સદાય સ્વયં આત્મા પોતે જ અનુભવમાં આવે છે. એમાં રહેલું જે સ્વભાવનું પ્રકાશન છે, જ્ઞાનમાં રહેલો જે પ્રગટ પ્રસિદ્ધ સ્વભાવ છે તે આત્મા છે. સ્વભાવ છે તે આત્મા છે, ને આત્મા છે તે સ્વભાવ માત્ર છે, વસ્તુ છે તે સ્વભાવ માત્ર છે. આગળ કર્તા કર્મ અધિકારમાં એ વિષય ચાલ્યો છે, વસ્તુ છે તે
સ્વભાવ માત્ર,
સ્વભાવ માત્ર છે, ને સ્વનું અનુભવન તે સ્વભાવ છે, સ્વનું અનુભવન તે સ્વભાવ છે. બહુ સ્પષ્ટ આ રીતે વ્યાખ્યા કરી છે અનુસારમાં. 68 પછી 69 પછી 70 રીતે ગાથાનો એ વિષય છે. પહેલી લીટી છે ટીકાનું 71 ગાથા. આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર છે. શું કીધું છે? આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર છે. વસ્તુ એટલે શું? કે સ્વભાવ માત્ર પણ તે વસ્તુ, અને સ્વભાવ માત્ર તે વસ્તુનું સ્વરૂપ, અને સ્વનું ભવન તે સ્વભાવ છે, આવી વ્યાખ્યા કરે છે. અને સ્વનું ભવન તે સ્વભાવ છે. માટે નિશ્ચયથી જ્ઞાન નું થવું આત્મા આત્મ વસ્તુના પ્રકરણમાં, નિશ્ચયથી જ્ઞાન નું થવું પરિણમવું તે આત્મા છે. અને એ જ્ઞાન નો અનુભવ થતો હોવાથી આત્માનો અનુભવ થાય છે એમ કહેવામાં આવે છે. આ 17-18 ની સંધિ લીધી આ 71 સાથે 17-18 ની સંધિ, આંકડા તો ઇનાયત છે, આગળ પાછળ ફેર છે. 17માં 1 ને 7 છે ને આમાં 7 ને 1 છે, પણ વિષયની સંધિ લાગે છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે, અને ક્રોધાદિકનું થવું પરિણમવું તે ક્રોધાદિ છે, એટલે આત્મા એને આત્મા કહેતા. એમ અહિયાં જે જ્ઞાનનું અનુભવ જ્ઞાનને છે એને આત્માનો અનુભવ એમ કહેવામાં આવે. પછી સૂક્ષ્મતા લીધી 15મી ગાથામાં કે જ્ઞાન નો તો બે ભેદ છે, જ્ઞાન ના અનુભવ માં બે ભેદ છે. એક તો જ્ઞાન જ્ઞેયાકાર જ્ઞાન છે, તે જ જ્ઞાન ની પર્યાય સામાન્ય પણ છે, એટલે જ્ઞેયાકાર રહિત પણ છે. એ જ્ઞાન ની પર્યાય માં સૂક્ષ્મતાથી જોવામાં આવે તો સામાન્ય ને વિશેષ એવું સામાન્ય વિશેષ પણ જોવામાં આવે છે, કે જ્ઞાન જ્ઞાન સામાન્ય પણ છે, તે જ કાળે જ્ઞાન જ્ઞાન વિશેષ પણ છે. જે કાળે જ્ઞાન જ્ઞાન વિશેષ છે તે કાળે જ્ઞાન જ્ઞાન સામાન્ય પણ છે. અરીસાની પર્યાય ની જાય અરીસાની અંદર પ્રતિબિંબ વિનાની પર્યાય તો સામાન્ય છે, એમાં આકાર કોઈ ઉત્પન્ન થયો સામે આવેલો ત્યારે પણ ત્યાં આકાર વાળી પણ પર્યાય છે અને નિરાકાર પર્યાય પણ છે ત્યાં કે નથી, બે છે ત્યાં. તો એમ કહે છે કે તું જ્ઞાન વિશેષનો આવિર્ભાવ કરી રહ્યો છે તો છોડી દે બસ, અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કર. આવિર્ભાવ કર એટલે ભાવાન્વિત થાશ. જ્ઞેયાકાર જ્ઞાનમાં તું ભાવાન્વિત થાશ ત્યારે જ્ઞેયાકાર જ્ઞાન નો સંબંધ જ્ઞેય સાથે રહેલો હોવાથી તું જ્ઞેય લુપ્ત થઈ જાય છે, તને જ્ઞેયમાં આસક્તિ થાય છે, અને તેથી અનેકવિધ પ્રકારના વિકારની ઉત્પત્તિ થાય છે. આ એનું મૂળ છે, વિકાર ઉત્પત્તિનું આ મૂળ છે. એટલે એમ કહે છે કે એ જ જ્ઞાનમાં રહેલું જે જ્ઞાન સામાન એનો આવિર્ભાવ કર, જ્ઞાકાર જ્ઞાન તિરોભૂત થઈ જશે. જ્ઞાનમાંથી અન્ય જ્ઞેયોને તું દૂર નહીં કરી શકે, કેમ કે એ તો પરપ્રકાશક પણ છે. જ્ઞાનનો પર સ્વચ્છત્વ ગુણ છે, આખો સ્વચ્છત્વ એનું રૂપ છે, 11મી સ્વચ્છત્વ શક્તિ છે. એનો એનો અર્થ જ એનું લક્ષણ જ એ લીધું છે કે ઉપયોગમાં અનેક જ્ઞાકાર પણ થાય, મેચક આકાર એને વાપરો છે, તે સ્વચ્છત્વ શક્તિનું લક્ષણ છે એમ કીધું. એટલે જો જ્ઞાનમાં અનેક જ્ઞેયોનો આકાર ઉપજવાનો જો નિષેધ કરવામાં આવે તો સ્વચ્છત્વ ગુણનો નિષેધ થઈ જશે, શક્તિનો નિષેધ થશે, એટલે એ તો કોઈ રીતે સંભવિત નથી. હા, એટલી વાત જરૂર છે કે અનેક જ્ઞેયો તને જણાય છતાં તે જ્ઞેયોની અસર ન આવે એવી એ જ્ઞાન કળા જ્ઞાનમાં થઈ શકે છે, ઉપજી શકે છે. અને તે આ છે કે તું જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કર, ભલે અનેક જ્ઞેયો જણાય, તને અનુભવ થશે કે તે જ્ઞેયોથી મારું જ્ઞાન તદ્દન ભિન્ન છે, મને જ્ઞાનમાં તે જ્ઞેયોને લઈને કાંઈ અસર પહોંચતી નથી. બસ, તો તું જ્ઞાનમાં તને તારામાં વિકારની ઉત્પત્તિનું કોઈ કારણ રહેતું.